शरणागत पाप पर्वतम गणयित्वा न तदीयसदी अणुमप्यतुलं हि मन्यते सहजानंद गुरुं भजे सदा। वर्णिवेश रमणीय दर्शन मंदहास रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदन महं विचिन्तये। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायण अक्षरधामाधिपतये कोटि कोटि मुक्त सुखद मूर्तये श्री राजाधिराजाय नमो। परात्पराय सर्वाधाराय सर्वनियामकाय सर्वप्रकाशकाय सर्वकर्मफलप्रदात्रे सर्वहितकर्ते सर्वान्तर्यामिने सर्वावतारिणे सर्वोपरि श्री स्वामी नारायणाय नमो नमः। ज्ञानानन्देकस्वरूप सर्वकारणकारण परमध्येय श्री हरि कृष्ण महाराजाय नमः। सदानंदायिने आनंद घन मूर्तये श्री सहजानंद स्वामी ने नमो नमः। कठिन तप कारिणे एकाकी वनवासिने कंद फूल फलाशिने अति कुश तनवे महातेजस्विने बाल मुनये श्री नीलकंठ वर्णी राजाय साधु सेवकाय साधु पूजकाय साधु संरक्षकाय साधु पोषकाय साधु हृदयाय साधु प्रियाय साधु जन मध्यवासाय लौजाश्रम वासिने पार्षद वर्याय श्री सरजुदासाय नमो नमः। बालरूपाय मंद मुख हासाय महामनोहराय अति समर्थाय कोमलांगाय मातृभक्त्यांक गताय श्री घनश्याम महाराजाय आदि गुरुवे सद्गुरुवर्याय सर्व परमहंसमुख्याय अखंड हरि रूप निमग्नाय उभय देश मध्यस्थिने सद्गुरु श्री गोपालानंद स्वामिने नमो नमः। हरि गुरु तुल्याय श्री मुक्तानंद मुनये नमः। सद्गुरु श्री गुणातीतानंद स्वामी ने पंडित प्रवर नित्यानंद स्वामी ने कविवर ब्रह्मानंद स्वामी ने विद्वद विदास मूर्ति सुखानंद मुनये त्याग वैराग्य संपन्न श्री कृपानंद स्वामी ने सिद्ध मूर्ति शतानंद स्वामी एवं स्वरूपानंद स्वामी ने परम स्नेही श्री सच्चिदानंद मुनये तस्य वक्षिद्धानंद स्वामी ने समाधि निष्ठ व्यापकानंद स्वामी ने विद्वद वरीय श्री योगानंद स्वामी ने बुद्धिमते चैतन्यानंद स्वामी ने वयोवृद्ध व्यवहार कुशल श्री आनंदानंद मुनये वयोवृद्ध वचन सिद्ध भाई श्री रामदास स्वामी ने वैराग्यमूर्ति निष्कान स्वामी ने प्रेम मूर्ति प्रेमानंद स्वामी ने वचन मूर्ति भायात्मानंद स्वामी ने इत्यादि सर्व परमहंसेभ्यो नमो नमः। मम गुरु श्री राधारमण स्वामी चरण कमलेभ्यो नमो नमः। सर्वधामस्त सर्वमुक्तेभ्य प्रकट सर्व साधु सर्व हरि भक्तेभ्य नमो नमः। वाला भक्तो तीर्थधाम श्री स्वामीनारायण मंदिर कुंडल मां आज श्रावण महीना पहला दिवस थी यानी कि संवत 2070 श्रावण सुद प्रथम पड़ो तारीख 27 जुलाई 2014 ने रविवार दिवस थी हिंडोला नो आरंभ थाय छे। आजे हिंडोला नो उद्घाटन करशो अमारा स्नेह ने वश थई गांधीनगर थी पूज्य शास्त्री श्री ज्ञान प्रकाश दासजी स्वामी आपने सब ऊपर कृपा करीने पधार्या छे। स्वामी ने मैं फोन में बात करी थी जो कि अत्यारे स्वामी भागवत महापुराण पर સુંદર મજાની એક ટીકાનું કામ કરવામાં અતિશય વ્યસ્ત હોવા છતાંય આપણા ઉપર લાગણીને પ્રેમ છે એને લઈને ખાસ સમય ફાળવીને પધાર્યા. અત્યારે આપણે સદાનંદ સ્વામીકૃત શિક્ષાપત્રી ભાષ્યની કથા જે ચાલે છે એમાં થોડાક જાશું, પછી જઈને હિંડોળાનું ઉદઘાટન કરશું. વાલા ભક્તો, આપણે શિક્ષાપત્રીનો 60મો શ્લોક આવ્યા છીએ. ભક્તે રેતેસ્તુ કૃષ્ણ યાનર્પિતમ વાર્ય પિકોચિત ન પેયમ નૈવ ભક્ષ્યમ ચ પત્રકંદ ફલાદ્યપી. નિત્યાનંદ સ્વામીએ એમનું ગુજરાતી આ રીતે કર્યું છે. અને એ જે આત્મનિવેદી ભક્તો તેમણે શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ ક્યારેય ન પીવું અને પત્ર કંદ ફલાદિક જે વસ્તુ તે પણ શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું ન ખાવું. વાલા ભક્તો, આત્મનિવેદીના 55-60 સુધી 6 શ્લોકો છે, એમાં આ 60મો છેલ્લો શ્લોક છે. આ શ્લોકમાં આત્મનિવેદી ભક્તો માટે ઓનલી એક જ આજ્ઞા છે કે ભગવાનને ધરાવ્યા વગરનું તેમણે કાંઈ પણ ખાવું પીવું નહીં, ધરાવીને જ ખાવું પીવું. સતાનંદ સ્વામી એના ઉપર થોડું એવું લખે છે કે અપિશબ્દાત અન્નમ દુગ્ધાદિ તુ દુરાપાસ્તમ. વાર્યપી એવું લખ્યું શ્લોકમાં કે પાણી ન પીવું, પાણી પણ ન પીવું. તો એનો અર્થ એવો થાય કે અન્ન દૂધ વગેરેને તો દૂરથી જ વારી. આત્મનિવેદી ભક્ત એ ભગવાનને ધરાવ્યા વગર જો પાણી ન પીવાય તો અન્ન દૂધ તો સમજી શકાય એવી વાત છે, પણ શબ્દથી આટલો અર્થ નીકળે છે. તથા કૃષ્ણાય અનર્પિતમ પત્ર કંદ ફલાદ્યપી નૈવ ભક્ષ્યમ. આદિ શબ્દાત મૂલ બીજાદિ ગ્રહણમ. એવું લખ્યું કે ભગવાનને અર્પણ કર્યા વિના પત્ર કંદ ફલાદિ ફળ વગેરે પણ ન લેવું. ફળ વગેરે વગેરેથી શું ગ્રહણ કરવું? તો સ્વામી કહે છે કે મૂળ બીજ વગેરે, કોઈ મૂળિયા બિયા આ બધું ન ખાવું ધરાવ્યા વગરનું. બ્રહ્માંડ પુરાણમાં એવું લખ્યું છે, પત્રમ પુષ્પમ ફલમ તોય મન્ન પાનાદ્યમ ઔષધમ અનિવેદ્ય ન ભુંજિત યદાહારાય કલ્પિતમ. અર્થાત પત્ર પુષ્પ ફળ જળ અન્ન કે પીવાતી કોઈ પણ વસ્તુ વગેરે અને ઔષધ પણ, ઔષધ માંદા પડીએ ત્યારે દવા દારૂ કરીએ ને, કોઈ પણ ખાવા પીવાનો આહાર હોય તે ભગવાનને અર્પણ કરીને જ ગ્રહણ કરવો અર્થાત ખાવો પીવો. વાત આમ છે, આત્મનિવેદી ભક્તોને માટે ભગવાનની આ આજ્ઞા છે. જોકે તમે બધા ભક્તો આ પાળો જ છો, અમારા સાધુ સંતો આખું મંડળ તો કદીએ ક્યારેય ભગવાનને ધરાવ્યા વિનાનું નથી ખાતા, નહીં ખાવું જોઈએ. રઘુવીરજી મહારાજ આ શ્લોકનું ભાષ્ય કરતા એવું કહે છે, એવમ ભગવતી પ્રેમ પૂર્વ ધ્રુવાનુસ્મૃતયે નિખિલમેવ કર્મ તદર્થ તયા કુર્વદ્ભિ ભગવદ અનિવેદિતમ કંદ મૂલ ફલાદિકમપિ પરિહરણીયમ. થોડુંક ધ્યાન દેજો કે ભગવાનમાં પ્રેમ પૂર્વ ધ્રુવાનુસ્મૃતિએ, ભગવાનમાં પ્રેમપૂર્વક અખંડ સ્મૃતિ જો મારે ને તમારે રાખવી હોય, અખંડ સ્મૃતિ, તો તમામ આપણા કર્મ તદર્થ તયા એમને માટે જ કરવા જરૂરી છે. બધા જ કર્મો જો ભગવાનને અર્થે કરીએ તો આપણી ભગવાનમાં અખંડ સ્મૃતિ થાય. અને એમ જે ભગવાનમાં પ્રેમપૂર્વક અખંડ સ્મૃતિ માટે બધા જ કર્મ ભગવાન અર્થે કરતા હોય એવા ભગવાનના ભક્તો જે હોય એને આત્મનિવેદી ભક્ત કહેવાય ટૂંકમાં. એને ભગવાનને અર્પ્યા વગરનું કાંઈ પણ ગ્રહણ કરવું નહીં, ધરાવ્યા વગરનું એને બધું ત્યાજ્ય ગણવું, એને માટે ત્યાજ્ય જ છે. અન્યથા તત્ સેવનેન કદાચિત સત્વન મેષ હ્રાસ પ્રસંગાત, જો ધરાવ્યા વગરનું એ એમનામ ગ્રહણ કરી લે તો એનો સત્વ ગુણ નાશ થઈ જાય, એટલા માટે એણે બધું ધરાવીને જ લેવું. ધ્રુવાનુસ્મૃતયે ગાહાર શુદ્ધિ રપી પ્રતિપાદ્યતે, આપણા ઉપનિષદમાં ભગવાનમાં અખંડ સ્મૃતિ ભક્તોએ સિદ્ધ કરવી હોય તો એને માટે આહાર શુદ્ધિનું ખાસ પ્રતિપાદન કરેલું છે. આહાર શુદ્ધૌ સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધૌ ધ્રુવા સ્મૃતિ, આવું કહ્યું છે કે જો આહાર શુદ્ધ રાખીએ તો અંતકરણ શુદ્ધ થાય, અંતકરણ શુદ્ધ થાય તો અખંડ સ્મૃતિ સિદ્ધ થાય, અને ભગવાનના માર્ગે પ્રવેશ્યા પછી દરેક સાધકને ભગવત સ્વરૂપમાં અખંડ વૃત્તિ સિદ્ધ કરવી એ એનું ખરેખર સાધકપણું છે, એ એનું લક્ષ્ય છે. એને માટે આ શ્લોક અતિશય ઉપયોગી છે, ધરાવીને જમો, એનાથી ભગવાનમાં અખંડ સ્મૃતિ સિદ્ધ થાય. સર્વમ કર્મ ભગવદ અર્થમ કુરવાણી યદ્યલભ્યતે યદૃશ્યા ભોગ્ય જાતમ સર્વમેવ તદ ભગવદ એવ નિવેદ્યમ. બધા જ કર્મો જેવો ભગવાનને માટે જ કરે છે, એમને જે કાંઈ હરિ ઈચ્છાથી પ્રાપ્ત થાય એવા ભોગ સમૂહને ભગવાનને અર્થે જ નિવેદન કરવા. ન તત્ર સ્વયં ભોગ્યતા બુદ્ધિમ કુર્યા, અર્થાત પોતે તો ક્યારેય એ ભોગ્ય પદાર્થમાં ભોગ ભાવના ન કરવી, ભોગ બુદ્ધિ ન કરવી. કોઈ પણ વસ્તુ ભગવાનનો ભગત હારી ભાળે તો મનમાં એવું વિચારે કે આ ભગવાનને ધરાવશું, ભગવાન આને પ્રસાદી કરશે, પછી ભગવાન મને પાછી દેશે તો મારા જીવન નિર્વાહ માટે હું એને ઉપયોગમાં લઈશ. પણ ભોગ બુદ્ધિ નહીં કરવાની. જ્યાં સુધી પરમાત્માએ તે પદાર્થને પ્રાસાદિક ન કર્યું હોય ત્યાં સુધી આપણે ભોગ બુદ્ધિ નહીં કરવાની. એવું કહેતા હોય એવું લાગે છે. પ્રેમ પૂર્વમ ભગવતે સપદિ નિવેદયુઃ એવ એવ તદ ઇતિ ભાવ. ટૂંકમાં ભગવાનને પ્રેમપૂર્વક તત્કાળ તે વસ્તુ અર્પણ કરવી, આપણને ખાઈ લેવાનો બીજો ત્રીજો સંકલ્પ થઈ જાય એના પહેલા ભગવાનને ધરાવી દેવું. એ તેને ભક્તાનામ ભગવતી પ્રેમ રસ પેશલા વૃત્તિ રત્ર જ્ઞાપિતા, પ્રેમપૂર્વક ભગવાનને ઉમંગથી નિવેદન કરવું જ એવો એનો ભાવ છે. તેથી ભગવાનના ભક્તોની ભગવાનમાં પ્રેમરસથી કોમળ વૃત્તિ અહીં જણાવી છે. પ્રેમરસથી ભગવાનના ભક્તની એવી કોમળ વૃત્તિ થઈ ગઈ હોય, એવો એનો હૃદયમાં એમ ભાવ ઘોટાતો હોય કે કાંઈ પણ વસ્તુ એને દેખાય એટલે ભગવાન જ સાંભળે. ખેતરમાં આટા મારવા ગયા હોય, કોણી કાકડી ભાળી ગયા હોય, કે કંઈક ખાવાની ચીજ ભાળી જાય તો તરત જ ભગવાન સાંભળે. ચાલો ભગવાનને અર્પણ કરીએ. ભગવાનને અર્પ્યા વિના પોતાને ક્યારેય એ પદાર્થમાં ભોગ બુદ્ધિ ન થાય એને આત્મનિવેદી ભક્ત કહેવાય. જેમણે સર્વસ્વ અર્પણ કરીને પોતાનું સમગ્ર જીવન ભગવાનને અર્થે કરી નાખ્યું છે, આખું જીવન પોતાની સર્વ ક્રિયાઓ ભગવત પરાયણ જ કરી છે, તેમ પોતાના ખાન પાન આદિ પણ ભગવાનની સ્મૃતિ પૂર્વક તેમને નિવેદન કરવા એ જ કર્તવ્ય થાય છે. એટલું જ નહીં એ ભાઈ, ખાનપાનાદિક ભગવાનને અર્પણ કરવા એટલું જ નહીં પણ વસ્ત્ર અને ભૂષણાદિક જે જે વસ્તુ પ્રથમ ઉપયોગમાં લેવાની હોય તે પણ સઘળું ભગવાનની દ્રષ્ટિ રૂપ પ્રસાદીનું કરાવવું, અને એમ પ્રસાદીનું કરાવીને પછી જ ભગવાનને ભગવાને મને પાછું આપ્યું છે એવા ભાવથી ઉપયોગમાં લેવું જોઈએ. કહો આ શીખવું જોઈએ. જે માણસ ભગવાનને અર્પણ કર્યા વિનાનું પોતાના જીવનમાં ખાદ્ય પેય અને આ કાંઈ વસ્ત્ર વગેરેનું ગ્રહણ કરે છે, એને એક મોટી તકલીફ એ થાય કે એની વૃત્તિ અખંડ ભગવાનમાં નહીં થાય. માટે અખંડ ભગવાનમાં જેને જોડાઈ જવું છે એને બધું જ પ્રસાદીનું કરાવવું. લ્યો, ઘણા ડાયા હરિભક્તો આનો ખ્યાલ રાખે છે, ઘણાને ખબર નથી. ભાગવતજીમાં લખ્યું છે, યદિષ્ટતમ લોકે યચ્ચાતિ પ્રિયમાત્મનઃ તત્તન્નિવેદયન મહ્યમ તદાનંત્યાય કલ્પતે. જે 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 પોતાને ખૂબ જ ગમતી વસ્તુ હોય અને અત્યંત પ્રિય હોય તે બધું મને અર્પણ કરવું, તેમ કરવાથી તે અનંત ગણું મનાય છે. અર્થાત ભક્તને અનંત ગણું ફળ આપનારું થાય છે. આપણે ખોટ જ નથી, ભગવાન કંઈ ખાઈ જવાના છે નહીં, લઈ લેવાના છે નહીં. આપણે તો એમની સ્મૃતિ થાય, ભાવ અર્પણ થાય, ભગવાનમાં પ્રેમ થાય, બહુ મોટો ફાયદો થાય, તો વાંધો શું છે? નજર પ્રસાદીનું જ કરવાનું છે. તો એ ભગવાન સાંભળતા નથી. ખેતરવાડી આટો મારવા ગયો ને પાકું ટમેટું ભાળ્યું હોય તો ડફ તોડે ને ગબ મોઢા મૂકે ને લબલીને ખાઈ જાય, બોલો, પણ ભગવાનને ધરાવે નહીં. કાંઈ પણ હાથમાં આવ્યું નથી કે મોઢામ ધીરબ્યું નથી. પરમાત્માને અર્પવું જોઈએ, પછી તમે તમારે ગ્રહણ કરો. કોણ નાખે આના માટે? આપણે જરાક વચનામૃતમાં પ્રવેશ કરવો જોશે. મધ્યનું 62મું વચનામૃત, તમે બધા વચનામૃત તો કાયમ વાંચો સાંભળો છો એટલે જ્ઞાની છો. એમાં રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, આ જીવનો મોક્ષ તે કેમ કરે ત્યાર થાય, હું કરીએ તમારું કલ્યાણ થાય? આવો એક નાનો એવો હાવ ટૂંકો અને હા દો હવને સમજાય એવો પ્રશ્ન રઘુવીરજી મહારાજે પૂછ્યો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને પોતાના કલ્યાણની ઈચ્છા હોય, ઈચ્છા હોય તો ની વચ્ચે તો તેને પોતાનું દેહ, ધન, ધામ એટલે ઘર, કુટુંબ, પરિવાર, કુટુંબ એટલે કે એના નજીકના જે હોય ને એ, અને પરિવાર એટલે આમ થોડાક છેટાના, એ સર્વને ભગવાનની સેવામાં જોડી દેવા. શું કરવું ભાઈ? ભગવાનની સેવામાં નહીં દાદા, ભગવાનની સેવામાં. બધાએ પોતાની સેવામાં તો આને બધાને જોડી જ દીધા છે. ત્યાંથી જરાક આઘા પાછા કરી ભગવાનની સેવામાં જોડી દેવા. પણ પોતાના કુટુંબી કોઈક વધારે મંદિરે સેવા કરતો હોય ને કથા સાંભળતો હોય ને ભગવાનની ભક્તિમાન પૂજામાં જરા વધારે ટાઈમ ગાળતો હોય તો ઘણા ગરમ થઈ જાય, બારે ભગતડાતીમાં. લ્યો, આમાં ભગવાનની સેવામાં જોડી દેવાની ક્યાં વાત રહી? ઉલટાને ટડકાવે. હવે માપનું હોય બધું ભજન માપનું એમ કે હે, જરાક નવા નવા સત્સંગી હોય, નવા નવા ભગત થયા હોય તો પૂજામાં ધોત્યું પહેરતા વાલ લાગે, તિલક કરતા વાલ લાગે, આમ પાથણું પાથરે થોડું ગોઠવે, બધું શીખતા હોય, થોડીક વાલ લાગે. ત્યાં તો ઓલ્યા ખીજાવા માંડે કે આટલી બધી વાર ત્યાં સપટી ખાંડ ખાતા તારા ભગવાનને હું વાલ લાગે છે એટલી બધી, એમ કે કમાલ છે ને. અરે મારા ભગવાન તો ફટ લઈને ખાંડ ખાઈ જાય. બોલો, ઘણા પૂજા કરે ને, પૂજા મૂર્તિઓ ઘણી રાખે, એ વાટકીમાં થોડીક ખાંડ કાઢે, ઉતાવળનો પાર ન હોય, આમ પહેલી મૂર્તિથી છેલ્લી મૂર્તિ સુધી સરળ હાથ જવા દે, જો ભગવાન બરાબર ઝડપ કરીને એક બે દાણા પકડી લેતા આવે ને જય સ્વામિનારાયણ. હા, ભગવાનને હાવ નકોડી એકાદશી થાય, સમજ્યા? આમ જો આમ વાટકી જવા દે ને, આમ જવા દે ને, હાફ લઈને જવા દે ને, તાર બધી મૂર્તિ ભેગી કરીને બાંધીને મૂકી દે, હાલો હાલો હાલો, થઈ ગઈ પૂજા. હવે આમાં ભગવાનને વિશે બધાને જોડી દેવાની ક્યાં વાત આવી? મને કહો છે, મહારાજે તો રઘુવીરજી મહારાજને કીધું કે ભાઈ, પોતાનું દેહ ધન ધામ કુટુંબ પરિવાર સર્વે ભગવાનની સેવામાં જોડી દેવા. લો એવા કેટલા હરિભગત છો, તમે તમારું બધું ભગવાનની સેવામાં જોડી દીધું હોય એવા કેટલા છો. જો ભાઈ આ અમારી વાત નથી, અમે બધું તોડીને આવતા રહ્યા, હવે જોડવાની ક્યાં વાત રહી. પણ દેહ રહ્યો, દેહ ઇન્દ્રિયો અંતકરણ આપણે બધું બીજે જોડવાનું નહીં હવે. અને ભગવાનની સેવામાં જે પદાર્થ કામ ન આવે તો તેનો ત્યાગ કરી દેવો. ત્યાગ રાખે બીજા સેવામાં કામ આવે છે કે નથી આવતું. આ પદાર્થ આવે છે તો બોલ રહ્યું, આ નથી આવતું ત્યાગ બોલો. અને જેનું ઘરનું બધું જે કાંઈ પદાર્થ વગેરે હોય કાંઈ સેવામાં કામ ન લાગતું હોય તેને જ ભાગવું, હપૂચો ત્યાગ. તારે શું કરવાનું? મહારાજ કે ત્યાગ કરી દેવો એવી રીતે જે ભગવાન પરાયણ વર્તે તે ગ્રહસ્થાશ્રમી હોય તોય મરે ત્યારે ભગવાનના ધામમાં ઓલા ત્યાગી એવા જે નારદસનકાદિકની પંક્તિમાં ભળે અને પરમ મોક્ષને પામે એનો એ જ ઉત્તર છે. ભલે ન રહ્યો ગ્રહસ્થ, બૈરા છોકરા પરિવાર કુટુંબ ધન ધામ મિલકત ધંધા પાણી બધું એને હોય તોય હું ત્યાગી સંતોને જેવો મોક્ષ થાય એવો એનો થાય. બધું જોડી દીધું ભગવાનમાં પછી ક્યાં વાત રહી? ત્યારે તમે કહેશો છોકરા માને નહીં, છોકરાની વહુ માને નહીં, ઘણાના ઘરના ગાંઠે નહીં. હવે એને બધાને કેવી રીતે ભક્તિમાન સત્સંગમાન ભગવાનમાં જોડવા? થાય ને પ્રોબ્લેમ જોડી દેવા તે કાંઈ ન્યા કાંઈ થોડા કાંઈ ન્યા, આ બધા જડ છે તેમ જોડી દેવા તો ગાંઠે નહીં બોલો. હમણાં એવું થયું, એક મંદિર બાંધવાનું હતું તે એક સંત ગયેલા ને બધા મંદિર માટે ઉમંગથી પોતાની શ્રદ્ધા પ્રમાણે બધું આપતા હતા. એમાં એક સત્સંગીએ પોતાની ઈચ્છાથી પોતે જે કાંઈ કમાણા એમાંથી મંદિરમાં કાંઈક નાણું આપ્યું. ઘરે એના છોકરાને ખબર પડી કે બાપાએ તો આટલું બધું લખાવી દીધું. અણડખો થયો, એવો ડખો થયો, છોકરાને બૈરાન બધા બાપા અરે બોલે નહીં ને મોઢું મળડે ને સણકા કરે ને દઈ દે બધું અમને ભીખ મારતા કરશો. અને પછી હરિભગતે બધાને બેહાડીને ઝેર ટડકાવ્યા ને એ કે આ કરોડોની સંપત્તિ છે અને બધી મેં પોતે મારા બાહુબળથી રળીને ભેગી કરેલી છે, એમાંથી મેં મારા કલ્યાણ માટે ભગવાનને થોડુંક આપ્યું એમાં એટલા બધા તમે શું મારા ધણી થઈને કુદાકુદ કરો છો? દીધું એ દીધું, લેવી લેવી નહીં કરવાનું. કે તમારું રળેલું નહીં આપ્યું, મારું રળેલું આપ્યું છે ને તમને કાંઈ રોડમાંથી નથી કરી નીખ્યા. રહેવાનું મકાન છે, ધંધો છે, બધું છે, ખાલી જે એક હતું વધારે આપી દીધું, એમાં ઉલ્લા ઉલ્લેલ શું કરો છો? જો આવું છું તું હા હા, અને તમારે અખતરો કરવો હોય થોડુંક તમે આપી જવો, ઘરે ડખો ન થાય તો મને કહેજો, બાપાનું ખાઈ ગયું છે હારો બધું દઈ દે એમ કે, બાપાને હારો કે હારો નાનો બધું દઈ દે. કઈ નક્કી નહીં, તમે અખતરો કરો તો ખબર પડે, થાય જ, કારણ કે એ તો તમારું જીવ સુધા ભરખી જ આવા જ આવ્યા હોય, જીવ જ આવા દેવો નથી. અને ભગવાન પાસે બોલો તમારો કેટલાય જન્મના લેણિયા તો એ આપણા હગા થયા હોય, ચૂકવણું બધું કરવાનું જો હોય બીજું કરવું. હવે મહારાજ કહે છે કે ભાઈ બધું ભગવાનમાં જોડી દો તો તમારું કલ્યાણ ત્યાગી જેવું જ થાય. વાત આમ છે, જુદું જુદું હોય, સમજાણું. તે એક ભાઈ આવ્યા તે પેલા સંત કે ભાઈ મંદિર થાય છે તમારે આમાં શું શ્રદ્ધા છે? કે મારે જો બહુ શ્રદ્ધા નથી, તમે મને કાંઈ કહેતા નહીં. એટલે ભાઈ તને ક્યાં કાંઈ કીધું, તારે જે દેવું હોય એ થોડું ઘણું દઈશું, એ બોલો લખો થોડુંક. લખાયું પછી ગયા ઘરે તો એના બૈરા છોકરા બહુ નિષ્ઠાવાળા ને હારા હરિભગત હતા, એણે કીધું કે બાપા આપણે કેટલું લખાયું? તો કે આટલું. તે આખું ઘર દુઃખી થઈ ગયું, તે પણ આટલું બધું આપણને ભગવાને આપ્યું છે ને આટલી બધી આવક છે માસિક ને વાર્ષિક ને તમે આટલું જ લખાયું તો તમને ન ખબર પડે, બધું લખાતા હોય ને લખાય તે હું કમાઈએ છીએ બધું દઈ દેવાનું છે, પછી આપણે હું ભીખ માગવાની કરવાનું? ઓલા કે પણ આમાં ભીખ માગવાની વાત ક્યાં છે? એનો છોકરો એક હતો, ડાયો હતો, એ કે ઘણું ભગવાન દે છે, ન્યાય ડખો થયો, ન્યાય ઊંધો થયો, પણ આમ થયો, પણ આમ થયો. ઓલા કે આપી કેમ દીધું ને? આવડા કે દીધું કેમ નહીં, આ ઉટાણું ક્યાંથી મળશે? એવડા એ બોલે સાલે નહીં, બધો ડખો થયો ને. આવું બધું ગ્રસ્ત આશ્રમમાં થતું હોય, અમારી આગળ તો થોડી થોડી જરીક જરીક વાત લીકેજ થઈને આવે, બાકી ભડકાતો ન્યાયી જે હોય એને જણાણા હોય. અમને તો એમ થાય કે અંજવાળું શું જરીક થાય છે એમ. હાલે બધું. પણ જો મોક્ષ કરવો હોય તો ટૂંકું ટચ, મહારાજે કીધું, આમાં મેં તો કીધું નથી, કે પોતાના કલ્યાણની ઈચ્છા હોય તો પોતાનું દેહ ધન ધામ કુટુંબ પરિવાર એ સર્વને ભગવાનની સેવામાં જોડી દેવા, અને ભગવાનની સેવામાં જે પદાર્થ કામ ન આવે તો તેનો ત્યાગ કરી દેવો. ભલા ક્યાં ગામના હરિભગત પોતાના ખોરડા કરેલા ને એને કાટમાલ લાવીને ચડાવવાના હતા ને એમાં મંદિરનું હતું બાકી, તે ઘરના ન્યા ચડાવી દીધું મંદિરને, બોલો હન બધા ઘરના ખીજાણા કે આપણા ઘરનું બધું ન્યા ચડાવી દીધું, તો કે થાહે થાહે આપણે પણ ભગવાનનું થોડું એમને બગડવા દેવાય. આવાય હોય છે, અને ઘણા એવાય હોય છે કે મંદિરનું ઘરે ચડાવી દે, કે ભગવાનને તો ઘણા દેનારા હોય, સારું આપણને કોણ દે, આ લાકડું સારું લઈ લો, લઈ લો આ પદાર્થ સારું છે. હવે તુલસી સંસાર મેં ભાત ભાત કે લોક, કોક મંદિરમાં વસ્તુ લાવે ને કોક પાસે લેતા જાય, આપણે કામનું જ કે લઈ લો લઈ લો. સાંડિલ્ય સૂત્રમાં શ્રવણ કીર્તના દીક કરતા અર્પણ ભક્તિની વિશેષતા કહી છે. આપણે શ્રવણ કીર્તન વગેરે ભક્તિ કરીએ ને એના કરતા અર્પણ ભક્તિ એટલે કે આત્મનિવેદન ભક્તિને બહુ ઊંચી કહી, અને આમથી આત્મનિવેદન ભક્તિ ઊંચી જ છે. કેમ જે એમાં તો આત્મસુદ્ધા બધું અર્પી દેવાનું છે. બોલો થોડુંક શ્રવણ કર્યું, કથા સાંભળીને આ કર્યું તે કર્યું, પણ બધું હોંપી દેવું દઈ દેવું એ તો અધર જ વાત છે ને. અબંધોર્પણસ્ય મુખમ, આવું સાંડિલ્ય સૂત્ર છે, અર્પણનું મુખ્ય દ્વાર નિર્બંધપણું છે. ભગવાનને આપણે આપણું બધું અર્પણ કરી દઈએ એનું આપણને ફળ શું મળે જાણો છો તમે? નિર્બંધન થઈ જાય, બીજું કાંઈ નહીં. લ્યો તમારી પાસે હોન હોય, ઘર હોય, રૂપિયા હોય, બધું તમારા છોકરાને દઈ દો એટલે તમારે બંધન છૂટી ગયું કે નહીં? કોકને દઈ દીધું પછી આપણે એમાં મમતા રહે નહીં, મમતા રહે નહીં એટલે છૂટ્યા. અર્પણનું મુખ્ય ફળ છે નિર્બંધન થઈ જઈએ. ઘણા ડાયા માણા છે, મરતા પહેલા બધું દઈ જ દે, કાંઈ ન રાખે ને પછી હાથ ઊંચા કરી દે, ભગવાન હવે આ દુનિયા મારું કોઈ નથી ને હવે તમે એક જ છો, એવી ભક્તિ જાગે, એવી ભક્તિ જાગે ને ધડ લઈને કલ્યાણ થાય. અને ઘણા ચીકણા ગુંદા ને ઠળિયા જેવા કશું કોઈને આપે નહીં, એમને બધું રાખે ને બધું પોતાનું રાખીને એમાં ને એમાં બંધાઈને મરે ને પછી ભૂત થાય, કાળોતરો થાય, સાણા લેવા જાય ને ફૂફાડો મારે, કારણ કે હોંપે જ નહીં કોઈને, નહીં મંદિરમાં નહીં ઘરમાં, રૂખડીઓ બધું પોતાના નામે પોતાનું જ કરીને એમને મરે. પાછો ઉપાધિમાં આવી જાય ક્યારેક ક્યારેક, આવી કથા સાંભળે ત્યારે, મારા બેટાનું મેં આવું જ કર્યું છે ને હવે આમને આમ બધું હું રાખીને મરીશ ને જો જીવ નહીં નીકળે તો મારા હાળાની થાય જોયા જેવી, પણ હવે કરવું હું આ બધું થોડું દઈ દેવાય, આ કાંઈ થોડી મહેનત નથી, ભેગું થયું પરસેવા પડી ગયા પછી આ બધું, આ જમીન આ મકાન આ ફાર્મ આ બગીચો ઓલી વાડી ઓલો કૂવો ઓલું ઘરાણું આ તે બધું એમ દઈ દેવું? ના 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 ના, કોઈને દેવું નથી, હજી તો હું છું ને હજી તો હું છું, પણ એટલે ટપ લઈને થઈ જાય રાતમાં, લગે ના એમ ન મરું એમ ન મરું, દઈ દે દઈ દે છેલ્લે દઈ દે ત્યાં ટેણ થઈ જાય, એવો કપાઈનો કઠણાઈનો મરે કંઈ કોઈને હોંપવાનો વેત રહે નહીં અને પછી કલ્યાણ બગડે. લ્યો નિર્બંધપણું છે ભાઈ અર્પણનું હેતુ. કાયન વાચા મન સેન્દ્રિય વા ઇત્યુક્ત રીત્યા ક્રિયા કદંબસ્ય ઈશ્વરાર્પણમ યત્તસ્ય ત तत्तत् फल जनना भाव रूपो बंधः, बंधा भाव मुखम द्वारम भवति इत्यर्थः। वात यम कह छे के काय न वाचा मन सेन्द्रिय रवा बुद्धात्मना वा प्रकृति स्वभाव, आपणे बोलीए छे ने श्लोक, यत यत करोमि बद्धु तमने अर्पण। ये श्लोक अनुसारे मन कर्म वचने थती तमाम क्रियाओ बद्धु, आ वस्तु पदार्थ नी वात नथी, बधा क्रियाओ होत जो भगवान ने अर्पण करवामां आवे तो ते क्रियानु फल भगवत प्रेम में परिणमे छे। तरत कर्मना फल रूपे भगवान में प्रीति थई जाए, ये फल मिल्यो। तेथी कर्मनु बीजू कोई शुभाशुभ फल मळतु नथी, अने तेथी भक्त ने मात्र भगवान में बंधन थाय, बीजे क्याय बंधन थातु नथी। तो को भगवान ने अर्पण करवा वांधो, हूँ बद्दु भगवान ने दई दो। यद यद करोमि तत्त सर्वम, आपणे जे काही करशुं एनुं काईक तो फळ थाशे कि नहीं थाय, फळ थाशे तो भगवान थाय, भगवान थाय तो पाछो जन्म आवशे, आ देह आवशे, देह भाव आवशे, बधुं आवशे। हारो हारे अमथुत केवी रीते भोगवशुं, एना करता जे काई अमे करीए छीए करवाना छीए कर्युं छे बधुं प्रभु तने अर्पण। ભગવાનને જેવું આપી દઈએ એટલે એનું ફળ તો મળે, ન મળે એવું નહીં, પણ કયું ફળ મળે? ભગવાનમાં પ્રેમ થાય એ ફળ મળે, અને ભગવાનમાં પ્રેમ થાય તો આપણો જીવ ભગવાનને પામે, માથાકૂટ બધી મટી જાય, હાવ ટૂંકું ને હાવ સાચું ને હાવ હારું પકડી જ લ્યો। એટલે આપણે કઈ કથા બથાની પૂર્ણાવતિ કરીએ ને ત્યારે છેલ્લે ગાય છી, કાયે ન વાચા મન સેન્દ્રિય રવા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિર સ્વભાવ વાત કરો મિયત સકલમ પરસ્મે નારાયણાય થી તે સમર્પયામી। ભાઈ ખાલી બોલવાથી પાછું ન બોલાવ, દઈ દેવું પડે હકીકતે। આમ જેણે જેણે પોતાનું બધું ભગવાનને અર્પણ કરેલું એવા બધા ભક્તોને ભગવાનમાં બહુ પ્રેમ થયેલો, અને જગતમાં ક્યાંય એમને બંધન રહેલું નહીં, તે લોકો નિર્બંધન નિર્લેપ થઈ ગયા તા, એવા ઘણાય મોટા મોટા હારા હારા ભક્તો થઈ ગયા। એક તો અમરીશ રાજા એવા મહાન થઈ ગયા કે નહીં? એ મહાન થયાનું રહસ્ય શું? એ બાવા થઈ ગયા તા, બધું છોડીને ત્યાગી થયા તા? નહીં, તો એણે બધું ભગવાનને અર્પી દીધું હતું। રાજ કરતા હતા તો પણ બધું ભગવાનનું માનીને કરતા, બધા કર્મો ભગવાનને અર્પણ કરતા, તો અમરીશ રાજાને કેવળ ભગવાનમાં પ્રેમ થયો અને જગતમાં ક્યાંય બંધન ન થયું। છે ને રહસ્ય જાણ્યા જેવું? એવી જ રીતે પ્રહલાદજી એ ગાદીએ બેઠા ને રાજ્ય કરતા હતા, પણ એ એવું શીખ્યા હતા કે હે પ્રભુ આ બધું તમારું છે, તમારા અર્થે કરું છું, બધું તમને અર્પણ, તમને અર્પણ, તમને અર્પણ। એટલે ભગવાનમાં એને એકલો પ્રેમ જ થાથા કર્યો અને પોતે બંધનથી રહિત થઈ ગયા। જે માણસ પોતા પાસે રાખે ને, પોતાનું કરીને, એને બંધન થાય, ભગવાનને અર્પી દેવામાં તો ભગવાનમાં પ્રેમ થાય, બંધન ટળી જાય। આ અતિ ઉત્તમ વાત છે। પાંડવોએ બધું ભગવાનને દઈ દીધું, બલિરાજાએ બધું અર્પણ કર્યું અને ભગવાનમાં પ્રેમ થયો, જનક રાજાએ બધું અર્પણ કર્યું, દાદા ખાચરે શું કર્યું? બધું ભગવાનને આપી દીધું, એ કે ત્યાગી થઈ ગયા, પણ બધું ભગવાનને અર્પણ કર્યું તો નિર્લેપ થઈ ગયા, નિર્બંધન થઈ ગયા, મુક્ત થઈ ગયા, ભગવાનમાં જોડાઈ ગયા। પર્વતભાઈ કે મારે હાથીને હું ઉપાધિ, હવે ગરદણી આવ્યા છે તે પેલા કાંઠી દરબાર ગયા ને, એટલે પર્વતભાઈ તો નાચવા માંડ્યા, સમજ્યા? તો પેલા કાંઠી દરબારો કે એ ખેડુ નાચ નાચ કરી, માં બધું અમારે તો બધું તમારું, હો ઘોડા ગમે એમ કૂંધવામાં મૂક્યા, પણ પર્વતભાઈ કાંઈ બોલે નહીં, મહારાજ ખીજાણ, એ તમારે ઘરે આ રીતે કરો છો? સાનામાં એક જગ્યાએ ઘોડા બાંધો ને હરખું નીરો, પછી તો ભાઈ રસોઈ કરે આવી, હો સૂર્યમાની મહારાજ ઘી પીરસવા નીકળ્યા તે આમ ધાર જ બંધ કરે નહીં, હા તે બધું રાબડું રાબડું થયું, પર્વતભાઈ નાચવા માંડ્યા, તે કાંઠી દરબારે પૂછ્યું કે સ્વામિનારાયણ ભગવાન આમ તમારું બગાડે છે તોય તમે નાચો છો? તો કે ઘર ધણીને ઈચ્છા આવે એમ કરે, મારે હાથી નું ઉપાધિ હે આને અર્પણ કરી દીધું કહેવાય. હવે એને આ કોઈ વસ્તુ બંધન કરે ખરી? ગમે એટલા રૂપિયા હોય, ગમે એટલું મોટું રહેવાને માટે મકાન હોય, બંગલા હોય, ગાડીઓ હોય, હારા ધંધા હોય, ગમે તેવા દીકરા કે કુટુંબ હોય, પણ એને કાંઈ બંધન કરે? કેમ જે એણે તો પુરુષોત્તમને આપી દીધું છે, પોતે કંઈ રાખ્યું જ નથી. આ વાત છે. અરે આવો શિવલાલ શેઠ, એ વખતમાં 9 લાખના આસામી, પણ કાંઈ બંધન થયું? કેમ જે રાખે એને બંધન થાય, પોતાનું કરીને માને, રાખે, પકડે, એ પકડાઈ જાય. બધું તારું હરી, બધું તારું, કાંઈ નહીં અમારું, તો શું બંધન થાય? લુદ્દીકાના અભયસિંહ લે, એવા બધા હરિભગત બહુ થઈ ગયા છે. આજે ઘણા એવા મુક્તો છે એને હૃદયમાં એવી ઢટતા છે ને એના અંતરમાં એવી ગાંઠ છે કે આ શરીરથી માંડીને જે કાંઈ છે તે બધું ભગવાનનું છે, મારું કાંઈ જ નથી. અને ભગવાનના કામમાં જો જ્યારે જોતું હોય ત્યારે દેહ સુદ્ધા બધું હું એ જ મિનિટે દઈ દેવા તૈયાર છું, થોડીક વારે અટકે બીજા. આવા ઘણાય હા, ખાલી વાણોતર થઈને કામ કરનારા, કંઈ પોતાનું માને નહીં. બેંકનો કેશિયર હોય એ હાંજ પડે કરોડો રૂપિયા ગણે, પણ એ માને કે આ મારા નથી. એમ ઘરમાં તમે હો, ઘર બંગલા ધંધા પાણી રૂપિયા બધું ભગવાનનું માનીને હાચવો ને રાખો અને ભગવાન માટે વાપરો, તમારું કાંઈ ન માનો તો તમને નરી ભગવાનમાં પ્રીતિ થાય અને જગતમાંથી બંધન બધું તૂટી જાય, બંધન થાય જ નહીં. કમાલ જેવી વાત છે, જેને સમજવી હોય સમજી લેજો. વારે વારે પછી આવી શિક્ષાપત્રીની કથાને વાતો થાય નહીં. અને સાંભળો, જેની પાસે બહુ સંપત્તિ ન હોય અને ભગવાનને ભાવથી, એ પણ ભગવાનને ભાવથી જો બધું અર્પી દે તો ભગવાનનો એના ઉપર રાજીપો થાય. કાંઈ ઝાઝું હોય એને જ બંધન થાય, ને થોડું હોય એને બંધન ન થાય એવું કાંઈ નથી. મહારાજ કે જીવનો સ્વભાવ એવો છે, ફાટલી લંગોટીમાંય બંધાય, તૂટલી તુંબડીમાંય બંધાય. માટે ભગવાનને અર્પણ કરી દેવાનું, દેહ કુટુંબ ધન ધામ પરિવાર એ સુખી ને મોટા માણસોને જ કરવાનું, એવું નથી અમરીશ રાજાને, જનક રાજાને. આવ સામાન્ય નાના સત્સંગી હોય, રોજનું રોજ લાવીને ખાતા હોય, એણે જે હોય તે ભગવાનનું માનવું, ભગવાનને અર્પણ કરી દેવું. અને સાધુ સંતો એ તે પોતાનો દેહ વગેરે કર્મ બધું ભગવાનને અર્પણ કરી દેવાનું, પોતે પોતાને પાસે કાંઈ નહીં રાખવાનું. અને જો એમ કરી દે તો ભગવાનનો રાજીપો બહુ થાય અને પેઢીઓ સુધી ન ખૂટે એવી સંપત્તિ મળે છે, અને સાથે સત્સંગને સંસ્કાર પણ રહે છે. અને ભગવાનની કૃપાથી હોય તેથી તે સંપત્તિ ભલે ન હોય પણ બંધક થતી નથી. ભગવાનની કૃપાથી હોય ને એટલે બંધક ન થાય, અને ઉલટાની સત્સંગની સેવાના ઉપયોગમાં તે બધી સંપત્તિ કામ આવે છે અને ઉદ્ધારક બને છે. ઉદ્ધારક સંપત્તિ જીવ ઉદ્ધારક બને, બંધક નહીં. એના માટેનું એક ચરિત્ર છે. વાળાક દેશમાં બાભણિયા ગામમાં આહિર પટેલ હામત રહેતા, મહા એકાંતિક ભગત. તે ગઢડાસિંહજીના દર્શન કરવા આવ્યા. હવે મારો વાલો કાંઈક ને કાંઈક પરીક્ષા કર્યા વગેરે હખણા ન રહે. ભગત આવો આવો આવો, જય સ્વામિનારાયણ. ભગત કે જય સ્વામિનારાયણ મહારાજ. કયું ગામ? બાભણિયા. હું નામ હામત. થોડુંક કામ હતું. અરે બોલો ને મહારાજ, શું કામ હતું? થોડાક રૂપિયા જોઈએ છે. કોણ કે છે? મહારાજ કે છે થોડાક રૂપિયા જોઈએ છે, તે આપશો? અરે કેમ નહીં મહારાજ, લઈ આવું. ભગત ઉપડ્યા ઘેરે, ઘેરે જઈ જમીન ગાડું બળદ ભેંસો બધું વેચી દીધું. સાંભળજો, 4,500 રૂપિયા લાવીને મહારાજ આગળ મૂક્યા, બધું વેચી માર્યું. મારા પ્રભુને રૂપિયા જોઈશ કે છોકરાને ખેલ છે થાયા, આનું લોયાના ત્રીજા વટનાવતમાં નામ લખાણું છે ને, આનું લખાય. અમારું તમારું લખે કોણ? કાંઈ કર્યું ન હોય તો નામ ક્યાંથી કોઈ લખે? વેચી માર્યું બધું, 4,500 રૂપિયા નગદ નાણું એ જમાનાનું લઈને આવ્યા ને મહારાજની આગળ મૂક્યા. મહારાજ તો હા મને જોઈ રહ્યા. મહારાજ કે શું કર્યું પટેલ? તો કે કરી નાખ્યું બધું, પણ કેવી રીતે? રૂપિયા લાવ્યા લઈ આવ્યો, પણ કેવી રીતે? તો કે બધું વેચી માર્યું. મહારાજને એમ થયું કાણે કર્યું ને કાંઈ લ્યા. મહારાજ કે આમ અમે આટલા બધા રૂપિયા ન રાખીએ, અમે 1000 રૂપિયા રાખશું, બાકીના પાછા લઈ જાઓ, કારણ કે દાણા વિના છોકરા મરી જાય. ત્યારે હામદ પટેલ કે ના હો મહારાજ, કણબીના છોકરાને કુકડા મરે નહીં, વાતમાં શું માલ છે, ગમેને ઉકડા ભંભળી ખાય, તમે તમારે રાખો, બધું તમારું જ છે, અમારું કાંઈ નથી. ત્યારે શ્રીજી મહારાજ કે સારું અમે બધું રાખશું, તો તમે શું કરશો? ત્યારે હામદ પટેલ કે બીજે ગામ જઈશું અને ત્યાં ઉધારે દાણા લઈશું, કોકની જમીને વાવવા લઈશું, હરખી મહેનત કરીશું, દાણા પકવશું અને બીજે વર્ષે ભરી દેહું. એ સાંભળીને શ્રીજી મહારાજ હામદ પટેલ ઉપર એટલા બધા રાજી થઈ ગયા, એટલા બધા રાજી થઈ ગયા, અને પ્રભુ બોલ્યા કે પટેલ આજથી હું તમને વરદાન દઉં છું, જાઓ તમારી હાથ પેઢી સુધી સંપત્તિ નહીં ખૂટે, અને તમારી હાથ પેઢી સુધી સત્સંગના સંસ્કાર રહેશે. હાથ પેઢી સુધી સત્સંગના સંસ્કાર ને સંપત્તિ બે રહેશે. જોયું ને, અર્પણ ભક્તિની તાકાત જોઈ, પણ અર્પણ થવું જોઈને. અને એક વાત સાંભળજો, સમર્પણમાં ભાવના જ પ્રધાન હોય છે, ભાવના, ભાવના, પ્રીતિ, તો જ સમર્પણ થાય, નહીતર નથી થતું. ભાવ ન હોય એનાથી ન થાય. જમરાળાના ગંગારામ દવે હતા, આ આપણું જમરાળા, એ નવા બળદ લાવેલા અને ગાડું જોડીને મહારાજને બેહાર્યા કે હાલો હું મૂકી જાઉં ગઢડા. મહારાજ તો ભાઈ ગાડું બળદ જોઈને રાજી થઈ ગયા, અને ત્યાં જરાક પરીક્ષા કરી. મહારાજ કે દવે બોલો ને મહારાજ, અહો તમારા બળદ તો અમારી વેલે જોડાઈ એવા છે. આટલો વેણ બોલ્યા, તમારા બળદ તો અમારી વેલે જોડાઈ એવા છે. ત્યારે દવે બોલ્યા, ગંગારામ દવે, કે મહારાજ તો આજથી આ બળદ તમને કૃષ્ણાર્પણ, અને આ ગાડું તમને, અને હું તમને કૃષ્ણાર્પણ. મહારાજ રાજી થઈ ગયા. મહારાજ કે તમે કૃષ્ણાર્પણ કર્યું તો અમે પ્રેમથી ગ્રહણ કર્યું, લઈ લીધું બધું. અને ગંગારામ દવે ને બ્રહ્મચારી કર્યા. હા મહારાજે દીક્ષા આપી દીધી, બોલો, અને નામ પાડ્યું જ્ઞાન સ્વરૂપાનંદ. પછી ગોપાલ સ્વામીને પગે લાગવા મોકલ્યા, એ ગોપાલ સ્વામીને પગે લાગ્યા, આવો આવો આવો, એટલે આ તો જમરાળાના ગંગારામ દવે, આ તકલમ મુંડમ ને આ બધું શું થઈ ગયું? તો કે મહારાજે દીક્ષા આપી દીધી. શું નામ પાડ્યું? જ્ઞાન સ્વરૂપાનંદ. ગોપાલ સ્વામી દાંત બહુ કાઢે. એ સ્વામી દાંત કેમ કાઢો? તક તમને મહારાજ પાસે લઈ જાવ, પણ ચાલો મહારાજ આનું નામ જ્ઞાન સ્વરૂપાનંદ પાડ્યું. તમે જમરાળા ગયા હતા ત્યારે એને તમારી પરિષદી નહોતી કરતી કે મહારાજ તો જેનું તેનું ખાય છે ને અભડાઈ ગયેલા ગણાય, એનું મારે ખવાય, હું શુદ્ધ બ્રાહ્મણ ભાઈ સોમવલ્લી પીવું એવો, આ ન ખવાય. માટે મહારાજ આને ધર્મનું અંગ છે, માટે ધર્મ સ્વરૂપાનંદ પાડો. મહારાજ કહેતો તથાસ્તુ. પછી જમરાળાના ગંગારામ દેવેનું નામ ધર્મ સ્વરૂપાનંદ પાડ્યું. બહુ ધર્મવાળા હતા, પણ ભાવ હતો તો બધું અર્પણ થયું. લ્યો તમારું નામ પાડવું હોય, પણ હવે હમણાં પાડવું, આમાં જે તમારી ફઈએ પાડ્યું એ ઠેઠ સુધી મહણિયા સુધી રવા દો, હવે ફેરવવું નથી, ફેરવે એ બીજા. ફઈનું નામ જ મહણિયામ. અને વાલા ભક્તો, આમાં એવું કાંઈ નથી કે મોટી વસ્તુ આપીએ ને ભગવાનનો રાજીપો થઈ જાય, નાની વસ્તુ પણ ભગવાનને ભાવથી આપીએ તો અમૂલ થઈ જાય. નાની વસ્તુ ભાવથી આપીએ ને તો અમૂલ થઈ જાય. મહારાજ ઘેલે નાવા ગયા હતા ને, પછી નાઈ પથ્થર ઉપર બેઠા ને તાપ બહુ હતો, એટલે સાધુને એમ થયું મહારાજને તાપ લાગે છે, એટલે ઓલો કાંઈક હતો ને ખેસ ચકમો કંઈક, એમ આમ કંઈક આમ લાકડીને આમ રાખ્યું, તે ચાર શેડે બાંધ્યો પણ એક શેડે બાંધવાનું કઈ મળે નહી. એમાં એક ભરવાડના બકરા સારતો હતો, એને એમ થયું સ્વામિનારાયણ બેઠા છે, તડકો લાગે છે, એના સેવકો આ સાધુ બિચારા બાંધવા આમ મથે છે, કઈ જડતું નથી. તે કડિયાની એક કહ તોડીને ઘા કર્યો, એ લ્યો મહારાજો કે બાંધો. લ્યો સાંભળો, એને ભાવ થઈ ગયો, તાળ લઈને તોડી નાખી કડિયાને, એ લ્યો કે વીટો કે. મહારાજ રાજી થઈ ગયા. એટલે આમ કલ્યાણ આમ છે, પણ એ ટાણે ને આમ તૂટવું જોઈએ ને. દ્રૌપદીએ કેમ હાડી ફાડીને કે ફાડી દઈને ભગવાનને પાટો બાંધ્યો તડ દઈને, તો એમ થાય બધાથી. અને ડોશીઓને તો હાડી કેટલી વાળી હોય, એના હારું તો એ કેટલાય ફાડી નાખે. ક્યાંક ક્યાંક તો ગ્રસ્ત આશ્રમ તોડી નાખે, હાડી તોડે નહીં કોઈ કઈ. પણ દ્રૌપદીએ હાડી ફાડીને ભગવાનને પાટો બાંધ્યો. જીવા બાપુએ મંડીલ ફાડીને પાટો બાંધ્યો હતો, એમાં તો મહારાજે એની હથેળીમાં ત્રણ ટાપલી મારી કે જાઓ તમારું કલ્યાણ હું કરીશ. આ વાત છે, નથી થતું બધાથી. સાંભળજો, ભાવના કેવી અદ્ભુત હોય છે ને, કેવું એનાથી કામ થાય છે. ભણવામાં પાઠ આવતો, ચીનમાં બુદ્ધ ભગવાનની મૂર્તિ બનાવતા હતા, એને માટે બધા પાસેથી ધાતુ ઉઘરાવતા, સોના ચાંદીના વાસણો લોકો આપે. પણ એક ગરીબ બાળા દીકરી, તાવો હતી દીકરી, તાવોની દીકરી, એણે એક જૂનો સિક્કો આપ્યો. એટલે આ લેનારા એ ન લીધો, આવો જૂનો સિક્કો ન આલે ભગવાનની મૂર્તિ બનાવવાની. પછી મૂર્તિ બનાવી પણ હરખો ભાવ જ ન આવ્યો, મૂર્તિ બગડી. ગાળીને ફરી વાર બનાવી તોય ભાવ ન આવ્યો. ત્રણ વાર મૂર્તિ ઢાળી પણ જોઈએ એવી મૂર્તિ જ ન બની. ત્યારે કોક સંતે કીધું કે કોકની ભાવનાને તમે ઠુકરાવી છે, એટલે ભગવાન ભાવ લાવતા નથી. ઓલી ગરીબ દીકરીનો જે સિક્કો હતો ને, જૂનો તો જૂનો, તમે લઈ લો આમાં ભેળવો. પછી એ સિક્કો લઈને એમાં ભેળવો ને પછી મૂર્તિ ઢાળી, તો આ બે હુબ બુદ્ધ ભગવાનનો ભાવ આવ્યો. બોલો છેન ભાવનામ તાકાત. તો પછી ભાવથી આપેલી વસ્તુ બહુ મહાન બની જાય છે, નાની હોય તોય તોય તોય. બાપા કૃષ્ણ ભક્ત મુસ્લિમ કારેખાન જગન્નાથના દર્શને ગયા હતા જગન્નાથપુરીમાં. જગન્નાથપુરીમાં જગન્નાથજીનું મંદિર છે, ત્યાં કોઈ મુસ્લિમને પ્રવેશ નથી, વિદેશીને પ્રવેશ નથી. આજ પણ એવો કાયદો છે. હા, અને જો કોઈ ભૂલમાં પ્રવેશ કરી ગયો હોય તો આખું મંદિર ધોવે ને આના બધા બ્રાહ્મણ ભેગા થઈને ડોલું પાણીને ભરી ભરીને. હા, હળઝડબે તલાક ધરમ ભરમ અમે ગયા હતા, અમને ખબર છે. ત્યાં તો ભગવાનના ભગત હતા પણ મુસ્લિમ કૃષ્ણ ભક્ત કારેખાન. પૂજારીઓએ પડદા બંધ કરી દીધા, મુસ્લિમને પ્રવેશ નહીં. હવે આ તો બિચારા બહાર બેહી રહ્યા, ખોળ્યું મુસ્લિમનું અને જીવ ભગવાનનો ભગત કૃષ્ણનો. પણ વિનંતી કરી કે કૃપા કરો, દ્રષ્ટિ કરો, હું ભગવાનનો ભગત છું, જગન્નાથનો સેવક છું, ભલે મુસલમાન છું, પણ બાપા તમે મને જગન્નાથજીના દર્શન કરાવો. કોઈ ખોલે ન ખોલ્યું. પછી આને ભગવાન ને કીધું, હિન્દુ કે હો નાથ તો હમારા કુછ દાવા નહીં. હે ઠાકોર, તું એકલા હિન્દુ નો જ ધણી હો, નાથ હો, સર્જક હો, પરમેશ્વર હો, તો હમારા કુછ દાવા નહીં. એ જ હિન્દુ કે હો નાથ તો હમારા કુછ દાવા નહીં. જગત કે હો નાથ, પણ તમે આખા જગતના જો નાથ હો. જગત કે હો નાથ તો હમારી શુદ્ધ લીજીએ. એટલું જ્યાં બોલ્યા કારેખાન, સારા સારા પડદા ખુલી ગયા હતા જગન્નાથપુરીના. અરે પંડા પંડા પકડવા ગયા પણ હાથમાં જ ન રહ્યો. હા, બહુ પડદો પકડે તો ધોચું ખાવા માંડ્યું, મૂકી દીધા બધા એ પડદા. હો ગયા દર્શન જગન્નાથજી કા, જગન્નાથજી કી જય. તો બેડો પાર થઈ ગયો. ઓ હિન્દુ કે નાથ તો અમારા કુછ દાવા નહીં, જગત કે હો નાથ તો અમારી શોધ લીજીએ. આવી વાત છે મારા ભાઈ. કેમ જે પ્રેમી જનને વશ પાતળ્યો શ્યામ સુંદર સુખકારી. જેતલપુરમાં ગંગામાં હતા નાગર બ્રાહ્મણ ડોશીમાં બહુ ભગત. હા એને મહારાજમાં ભાવ બહુ. ત્યાં હાથે હું તને કાંતીને 8 હાથનું પાણકોરું ધોત્યું મહારાજ માટે લાવ્યા. હા છે કાંત્યું. હવે એ ગઢા ડોશી ને એ વખતના ઠઠડિયા રેંટિયા ને એ બધું હા છે કાંતેલું ને હવે કેવું સારું થયું હોય તેમ મને કહો. પણ એનો ભાવ બહુ હતો. મહારાજ સારંગપુરમાં હતા અને ડોશીમાં આવ્યા. મહારાજને પ્રેમથી અર્પણ કર્યું. હરિએ ઘણા હેતથી લીધું, માથે મંડિલ ઉપર વીંટી દીધું. આવો પાઘડો થયો. મંડિલ તો બાંધ્યું હતું, ઉપર અપાણ કરવાનું વીંટ્યું ને બેઠા સભામાં. ત્યાં કોક પાસે બેઠું હતું ને એણે મહારાજને કીધું, મહારાજ હવે કાઢી નાખો, આટલો બધો વજન માથે નહીં હારો. ઉચેરા પછી શ્રીહરી એમ પાણકોરું ઉતરાય કેમ, સમજો છો તમે એને હોંગું? પણ એ છે મંડિલથી પણ બહુ મોંઘું. હે કે સમજો છો તમે એને હાવ હોંગું? પણ એ પાણકોરું મંડિલથી એ છે મોંઘું. ગંગામાં હરિજન નથી છાના, રામાનંદ સ્વામી સમાના. તેણે પ્રેમ કરી મુજબ માટે કાંચું સૂત્ર ઝીણુંની જ હાથે તેનું આ પાણકોરું કરાવ્યું. પૂરા પ્રેમથી મુજને ધરાવ્યું. તેના પ્રેમનું મૂલ્ય અપાર, કોણ માત્ર હીરા તણા હાર. આની આગળ હીરા બીરાના હાર હું નહીં ઉતારું કે લે, એમને રાખ્યું માથે. શેન ભગવાન મોજી લો, પ્રેમ હોય તો એ ફીરા થઈ જાય. ભગવાન એમ કહે છે કે મારી પાસે અનંત કોટી બ્રહ્માંડ છે, પણ કોક મને પ્રેમ કરો ને, સમજ્યા? એને પ્રેમ જોઈ છે ને આપણે બધાને સંપત્તિ જોઈ છે, એવું હલાડું છું. હે ભગવાન કે અનંત કોટી બ્રહ્માંડ મારા, બધી સંપત્તિ મારી જ છે ને, હું લક્ષ્મીનો પતિ છું, જે કાંઈ છે એ બધાનો ધણી હું, બધું મારું જ છે. મારે તમારી પાસેથી કાંઈ નથી જોતું. હડિયું કાઢો છો, લ્યો પ્રભુ લ્યો પ્રભુ. મારે એક ચીજ જોઈ છે તમારી પાસેથી, પ્રેમ. તમે મને પ્રેમ કરો. ત્યારે આપણે ઉપાધિ એ છે કે હાલ કોકને પ્રેમ કરીને બેઠા છીએ તો હવે કોઈ મેળ પડતો નહીં. હવે કરવું હું? ભગવાન પ્રેમ ઝંખે છે ને આપણે એ પ્રેમ ક્યાંક બીજે થઈ ગયો છે. કોકને ધનમાન, કોકને કોકના તનમાન, કોકને કાંઈક બીજે ને ત્રીજે. હવે વર્ષો વયા ગયા પણ બીજેથી પ્રેમ બધો છૂટે ત્યારે ભગવાનમાં પ્રેમ થાય. હવે સારું એ તમારું. ન ભગવાને પાણકોરું ઉતાર્યું. માટે વાલા ભક્તો, ભક્તે રેતેસ્તુ કૃષ્ણાય અનર્પિતમ વાર્યપી ક્વચિત ન પેયમ નૈવ ભક્ષ્યમ ચ પત્ર કંદ ફલાદ્યપી. આપણે આ શ્લોક સમજ્યા. ભગવાનને અર્પણ કર્યા વગરનું પાણી ન પીવું, પત્ર કંદ વગેરે કાંઈ પણ ખાવું નહીં. આજથી નક્કી. આમ તો તમે ધરાય વગર તો નહીં જમતા હો, તો સારું, બહુ સરસ. કેમ બોલ્યા ની મહાત્મા. બીજો એક શ્લોક લઈ. સવારમાં વહેલા ઉઠીને ભગવાનનું નામ શ્રવણ કરવું, ત્યાંથી માંડીને માનસી પૂજા સુધીનો સર્વસામાન્ય વિધિ 49માં શ્લોક થી 54માં શ્લોક સુધી એમ 6 શ્લોકમાં કયો, અને પછી 6 શ્લોકથી એટલે કે 55 થી 60 શ્લોક સુધીમાં આત્મનિવેદી ભક્તોએ કરવાનો વિશેષ વિધિ બતાવ્યો, એના ધર્મ કયા. હવે 5 શ્લોક એટલે 61 થી 65 સુધીમાં સામાન્ય તથા આત્મનિવેદી સર્વે ભક્તોના ભેળા ધર્મોનું વર્ણન કરે છે. ખ્યાલ આવ્યો? આમ ઠેઠ 49 થી 65 સુધીના જે 17 શ્લોકો છે ને એ સામાન્ય વિધિના શ્લોકો છે. 17 શ્લોકમાં આ બધો સામાન્ય વિધિ વર્ણ્યો છે. તો આપણે શ્લોક આવ્યા 61મો. સર્વે રસક્તો વાર્ધક્યાત ગરીયસ્યાપદાથવા ભક્તાય કૃષ્ણ મન્યસ્મે, ભક્તાય કૃષ્ણ મન્યસ્મે દત્વાવૃત્યમ યથાબલમ, દત્વાવૃત્યમ યથાબલમ. सर्वैरसक्तौ वार्धक्यात्
सर्वैरसक्तौ वार्धक्यात्
गरीयस्यापदाथवा
गरीयस्यापदाथवा
भक्ताय कृष्ण मन्यस्मै
भक्ताय कृष्ण मन्यस्मै
दत्त्वा वृत्त्यं यथा बलम्
दत्त्वा वृत्त्यं यथा बलम्
सर्वैरसक्तौ वार्धक्यात्
सर्वैरसक्तौ वार्धक्यात्
गरीयस्यापदाथवा અને વળી સર્વે જે અમારા સત્સંગી તેમણે વૃદ્ધપણા થકી અથવા કોઈ મોટા આપતકાળે કરીને અસમર્થપણું થઈ ગયે સતે પોતે સેવાનું જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ તે બીજા ભક્તને આપીને પોતે પોતાના સામર્થ્ય પ્રમાણે વર્તવું. બે વાત, ગઢપણ આવી ગયું હોય અને કદાચ ગઢપણ ન આવ્યું હોય પણ કાંઈક એવી આપત્તિ આવી ગઈ હોય તો પોતાનું જે ભગવાનનું સેવવાનું સ્વરૂપ એટલે કે પૂજા કોઈ બીજા ભગતને આપવી એ પૂજા કરે. બહુ ગઢપણ આવી જાય પછી છોકરાને પૂજા દઈ દેતા હોય છે ડોહા, છોકરાનો હોય તો કોઈક સત્સંગીને આપી દે કે હવે તમે મારી પૂજા કરજો, હવે મારથી થતી નથી. અથવા તો હું તક હોય ત્યારે આપણે થોડા દી આપીએ છીએ, અથવા તો કંઈક બીજી આપત્તિ આવી જાય ત્યારે. આ એ જ વાત છે. આ શ્લોકમાં ઓનલી એક જ આજ્ઞા છે કે પૂજા થઈ શકે એવું ન રહે ત્યારે બીજાને પોતાની પૂજા દઈ દેવી અને પોતે પોતાની સામર્થ્ય પ્રમાણે રહેવું. શતાનંદ સ્વામી એમ કહે છે કે વાર્ધક્યાદ અશક્તો પૂજનાદિ સામર્થ્યા ભાવે સતી. ગઢપણને લઈને અશક્તિ આવી ગઈ હોય, પૂજા વગેરે કરવામાં સમર્થપણું ન રહ્યું હોય, અથવા વાર્ધક્યમ વિનાપી ગઢપણ નથી આવ્યું છતાં પણ ગરીસ્યા અતિશય ગુરવ્યા, થોડી ઘણી આપત્તિ આવે એટલે તરત જ પૂજા કોકને વળગાડવી નહીં. આમાં લખ્યું છે અતિશયન ગુરવ્યા, બહુ મોટી આપત્તિ આવી જાય ને કોઈ રીતે પૂજામાં મેળ પડે એમ ન હોય તો માંદા પડી ગયા ન થાય એમ હોય. હવે તમે કહેશો આપદા એટલે શું, તો કે મહારોગ, દેશ ભંગાદ્ય ઉપદ્રવ, મોટો રોગ થઈ જાય, કાં દેશ ભાંગ્યો હોય, લૂંટ્યું હોય, ગામ કંઈક ઉપદ્રવ થઈ ગયો હોય, આવી બધી બાબત આવી જાય ત્યારે અમારા સર્વે આત્મનિવેદી ભક્તો અને બીજા સામાન્ય ભક્તો, આ કેવળ આત્મનિવેદી માટે નથી બધાય માટે છે, વૈષ્ણવજન બધાએ પૂજા કરવાનું જે સ્વરૂપ છે તે અન્ય ભક્તને આપીને જે રીતે સુખ થાય તે રીતે વર્તવું. જુઓ ભક્તો, શ્રીજી મહારાજે દયા રાખી છે, ક્યારેય કોઈ વાતમાં જડતા રાખી ક્યારેય નહીં. દૈવ્યામ આપદિ કષ્ટાયામ માનુષ્યામ વા ગદાદીશુ યથા સ્વપર રક્ષાસ્યા તથા વૃત્યમ ન ચાન્યથા. આ 119મો શ્લોક છે, એમાં કીધું કે દેવી આપત્તિ આવે, કોઈ મનુષ્ય કી આપત્તિ આવે, કોઈ રોગાદી આપત્તિ આવે, એવું કંઈક થાય ત્યારે પોતાની બીજાની રક્ષા થાય એમ વર્તવું, પણ બીજી રીતે ન વર્તવું. આ દયા જ છે. તો દેશકાલ વયોવિત જાતિ શક્ત્યાનુસારતઃ આચારો વ્યવહારસ્ય નિષ્કૃતમ ચાવધાર્યતમ. જો દેશકાળ વય બધું જોઈને પછી એને પ્રમાણે પ્રાચિત વિધિ વગેરે કરવું, આ પણ મહારાજની દયા છે. એક વાત સમજવા જેવી ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગઢડા અંત્યના 13માં બતાવી. મહારાજે એવો સવાલ કર્યો કે જીવનો દેહ છે તે ક્યારેક હાજો રહે ને ક્યારેક કર્માધીનપણે કરીને માંદો થઈ જાય, થાય ને, ક્યારેક સ્વતંત્ર વર્તતો હોય ને ક્યારેક પરાધીનપણે થઈ જાય, અને ધાર્યું હોય તે ઠેકાણે રહેવાય કે ન પણ રહેવાય. જોવો વડોદરાના નાથ ભગતને જેલમાં રહેવું પડ્યું, એવી રીતે બોચાસરના કાશીદાસને હાથકડીઓ નાખીને જેલમાં પૂછી દીધા. હવે આવું થાય ત્યારે મહારાજ પોતે એમ પૂછે છે કે ક્યારેક હરિભગતના મંડળમાં રહેતા હોય અને કર્મને કાળને યોગ્ય કરીને નોખા પડી ગયા અને એકલા જ રહી જવાય ત્યારે જે જે નિયમ રાખવાની ડટતા હોય તેનો કાંઈ મેળ રહે જ નહીં. અથવા અંગ્રેજ જેવો કોઈક રાજા હોય ને તેણે કાંઈક આપણને પરવેશ રાખ્યા, અથવા પોતાના મનને ઇન્દ્રિયો તે અંગ્રેજ જેવા જ છે, લ્યો એ અંગ્રેજ જેવા તેણે જ પરવેશ રાખ્યા, હાલો ત્યારે જે સંતના મંડળમાં રહેવું ને સત્સંગની મર્યાદા પાળવી તેનો કાંઈ મેળ રહે નહીં. બોલો. અને શાસ્ત્રમાં તેમ જ કહ્યું છે, જે ધર્મ જ્ઞાન વૈરાગ અને ભક્તિ એ ચાર સંપૂર્ણ હોય ત્યારે એકાંતિક ભક્ત કહેવાય ભાઈ, તો જ હો. ને તો જ એકાંતિકની જે મુક્તિ છે તેને પામે. આમ શાસ્ત્ર તો રોકડું કે છે, અને પ્રેક્ટિકલી એ વાત આમ બહુ જોઈએ તો ફિટ પડતી નથી. કેમ છે, કાળ કર્મને યોગ્ય કરીને દેહની વ્યવસ્થા તો એકની એક રહે એમ જણાતું નથી. માટે ભગવાનના ભક્તને કેવી રીતે એકાંતિકપણું રહે છે અને કેવી રીતે એની અત્યંતિકી મુક્તિ થાય છે એ કહો, કેવી રીતે થાય? પછી બધાએ મહેનત કરી પણ મહારાજના પ્રશ્નનું કાંઈ સમાધાન થયું. પછી મહારાજ કહે, તે ભગવાન છે તે જ આ દેહના પ્રવર્તાવનારા છે. તે ગમે તો દેહને આથી બેહારો અને ગમે તો બંધીખાના નખાવો. મહારાજ કહેજો, અમને હું જે છે ને અમે જેમ વર્તીએ છીએ તેમ તમને કહીએ છીએ. અમે નક્કી કર્યું છે કે આ દેહના પ્રવર્તાવનારા તો માત્ર એક ને એક ભગવાન છે, એને ઠીક પડે એમ દેહને કરે. ગમે તો ભગવાનને જો ગમે તો આ દેહમાં કોઈ મોટો રોગ પ્રેરો, પણ કોઈ દિવસ ભગવાન આગળ એવી પ્રાર્થના કરવી નથી જે મહારાજ આ મારું દુઃખ છે તેને ટાળો. કેવું જ નથી ને કે શા માટે જે આપણે તો પોતાના દેહને ભગવાનના ગમતામ વર્તાવવો છે. માટે એવું તો કહેવાય નહીં કે આ મારું દુઃખ ટાળો, અને એમ કહીએ તો ભગવાનના ગમતામાં વર્તવાની વાત ક્યાં આવી? કહેવું નથી કે તે જેમ એ ભગવાનનું ગમતું હોય એમ જ આપણે ગમે છે, પણ ભગવાનના ગમતા થકી પોતાનું ગમતું લેશ માત્ર પણ નોખું રાખવું નથી. અને આપણે જ્યારે તન મન ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે હવે ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ છે, અને આપણું જે પ્રારબ્ધ છે એ જ ભગવાનની ઈચ્છા છે, અને ભગવાનની ઈચ્છા જે જ આપણું પ્રારબ્ધ છે, તે વિના બીજું કોઈ પ્રારબ્ધ નથી. માટે ભગવાનની ઈચ્છા એ કરીને ગમે તેવું સુખ દુઃખ આવે ગમે તેવું, તેમાં કોઈ રીતે અકળાઈ જવું નહીં, કોઈ રીતે અકળાવવું નહીં. ને જેમ ભગવાન રાજી થાય તેમ જ આપણે રાજી રહેવું. અને આવી રીતની જે ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ તેણે યુક્ત એવો જે ભક્ત, આવી રીતની પ્રીતિ ભગવાન માથે પડ્યો હોય, ભગવાન જેમ રાખે એમ જ રહેવું બસ, એવો જે ભક્ત તેના જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તેની રક્ષાને તો એ ભગવાન પોતે જ કરે છે, પોતે જ કરે છે. અને ક્યારેક દેશકાળના વિષમપણે કરીને બહારથી તો તે ધર્માધિકના ભંગ જેવું જણાતું હોય, બહારથી દેખાય કે એને પૂજા કરી નહીં, બહારથી દેખાય આ નાયા નહીં, બહારથી દેખાય, પણ તે ભક્તના અંતરમાં તો ધર્માધિકનો ભંગ થતો જ નથી. લ્યો કમાલ જેવી વાત છે ને, એને જે ભગવાનને વિશે સમર્પણ ભાવ છે, જે નિષ્ઠા છે, જે પ્રેમ છે, એને લઈને ધર્મ વગેરે બધાય અંતર્ગર્ભિત અંદર આવી ગયા. બહારથી દેખાય ન દેખાય, બહારથી ભંગ જેવું જણાતું હોય તોય પણ એના અંતરમાંથી ધર્માધિકનો ભંગ થતો જ નથી. એવી રીતે મહારાજે પોતાના ઉપદેશે કરીને જે ભગવાનના અતિ દ્રઢ ભક્ત હોય તેને જેમ સમજવું ઘટે ને જેમ ભગવાનમાં દ્રઢ પ્રીતિ કરી જોઈએ તે સર્વે વાર્તા કરી દેખાડી, પોતે કરી દેખાડી પોતાની વાત કરીને. માટે આ વાત આપણે સમજવી, ભગવાન માટે જ જીવવું. હા, ન થાય એવું હોય ત્યારે પડ્યું મૂકવું, બીજું હું એને કરીને કઈ આપણા ધર્માધિકનો ભંગ નથી થઈ જતો. કોકને સેવા આપી દેવી, સ્વયં તું યથા બલમ યથા શક્તિ દેશ કાલ વયો અવસ્થા સામર્થ્ય અનુરૂપ ઇત્યર્થ, અને પછી પોતે પોતાની શક્તિ હોય એ પ્રમાણે સામર્થ્ય પ્રમાણે જીવવું વર્તવું. એટલે કે માનસ પૂજને ન સ્વવૈષ્ણવત્વ રક્ષણમ કર્તવ્યમિતિ ભાવ. જો આ પાછો ભાવ કહેજો સતાનંદ સ્વામીએ, આપણાથી માની લો કે સેવા પૂજા ભગવાનની ન થાય તો શું કરવું? તો કે માનસી પૂજા કરીને પોતાનું વૈષ્ણવપણું રક્ષવું બચાવવું એમ કીધું. પછી માનસી પડી મૂકી દેવી એવું નથી કહ્યું, પછી માનસી પૂજા કરવી શરીરે કરીને જ્યારે ન થાય તો મનમાં મનમાં તો થાય કે ન થાય? લ્યો આમ છે, લઘુ આરી સ્મૃતિમાં એવું કહ્યું છે, આપતકાલે વૈષ્ણવા નામ વિહિતમ માનસાર્ચનમ એકમેવ ન બાહ્યમ તુ દ્વિતીયમ શક્ય ભાવતઃ. વૈષ્ણવ ભક્તોને જ્યારે આપતકાળ પડે ત્યારે એક માનસી પૂજા કરવી, પરંતુ શક્તિ ન હોવાથી બાહ્ય પૂજા ન કરવી. લઘુહારિત સ્મૃતિમાં કહ્યું છે એક માનસી કરવી. એટલે જ્યારે જ્યારે આપણને કોઈ પણ દેશકાળ દીકે કરીને પૂજા થાય એવી સગવડતા ન રહે ત્યારે માનસી તો પાછી કરવી જ. એ ટાઈમ ટુ ટાઈમ કરી લેવી. પ્લેનમાં બેઠા હોય, વિદેશ જતા હોય, હવાર પડી ગઈ હોય, પણ આપણે તો સાંજે ઉતરવાના હોય, નાવા મળે, પૂજા કરવા મળે, પણ ટાણું થાય એટલે માનસી પૂજા તો પ્લેનમાં બેઠા બેઠા કરી લેવી. પછી જ્યારે નવાય ને બધી યોગ્યતા આવે ત્યારે જે થાય તે. આવું છે. માધવદાસ સ્વામીએ લખ્યું છે, વૃદ્ધપણું ને આપતકાલ તેવું આવે, અંગમાં દુઃખ ઘણું એવું, તેમાં મૂર્તિની સેવા ન થાય, બીજા ભક્તને ત્યારે દેવાય, સમજીને સર્વે હરિજન એમ વર્તો પોતાની પહોંચ હોય તેમ. લ્યો, સર્વે રસક્તો વાર્ધક ક્યાદ ગરિષ્યા પદાથવા ભક્તાય કૃષ્ણ મન્યસ્મે દત્વા વૃત્યમ યથા બલમ. આમ આપણે આ 61મો શ્લોક પણ સમજી લીધો. આ સાથે અહીંયા આ રવિસભામાં શિક્ષાપત્રીની કથાને વિરામ આપીએ છીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.
ભલે ભક્તો, ઉત્સવના ઉદઘાટન માટે પૂજ્ય શાસ્ત્રી સ્વામી ઠેઠ ગાંધીનગરથી આપણી લાગણી, માગણી અને પ્રેમને વશ થઈને આવ્યા છે. આપણે ઉદઘાટન તરફ જઈએ પહેલાં પૂજ્ય સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. આપણને રૂઢ આશીર્વાદ આપશે પૂજ્ય શાસ્ત્રી સ્વામી.
ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન, પૂજ્ય જ્ઞાન સ્વામીજી, સમગ્ર પૂજ્ય સંતો, વાલા સૌ હરિભક્તો, સ્વામીનો મારા ઉપર ખૂબ પ્રેમ ભર્યો, સ્નેહ ભર્યો રાજીપો છે. મને યાદ કરે, ઘણી વખત યાદ આવે. ગયા વડોદરાના પાટોત્સવ વખતે દયાળુ સ્વામીએ ફોન કર્યો તો મને, સ્વામી યાદ કરે છે, અવાય તો સારું. હું ઘણો દૂર હતો, ન આવ્યો. બે દિવસ પહેલા સાંજે પૂજ્ય સ્વામીજીએ મને ફોન કરીને યાદ કર્યો. હું એવું નહોતો સમજ્યો કે આ ઇન્ડોળાના ઉદ્ઘાટન કરવા મને બોલાવે છે. મેં અમારી સાથે રહેનારા ધર્મકિશોર સ્વામીને કહ્યું કે બીજું તો કઈ નહીં, સત્સંગ સમાજ યા સત્સંગ સભાઓ કે આવા સારા સત્કાર્યોમાં સ્વામી મને યાદ કરે છે ને, એટલું એ માટે મારા માટે ઘણું કે આવા ભગવત પરાયણ સંતો મારા ઉપર ભાવ રાખે છે, પ્રેમ રાખે છે, પોતાનો માની મને યાદ કરે છે, આટલું ઘણું છે. બાકી જીવનમાં જે ઉંમરમાં મોટા થયા હોય ને, જાજા અનુભવ થયા હોય, બીજાને ઓછા થયા હોય, આ જગતમાં આવીને ભગવાનના સંબંધ સિવાય, ભગવાનના સ્વરૂપ સિવાય યા ભગવાનની વાતો સિવાય કોઈ એવો નથી મળ્યો કે મને સંપૂર્ણ સંતોષ છે. હરેક બાબતમાં માણસ અનેક પ્રકારની તકલીફોથી ભરેલો જ છે. એ તકલીફો વચ્ચે જેટલા પરમેશ્વર યાદ આવે, મહારાજ યાદ આવે, આ સત્સંગ યાદ આવે, સંતો હરિભક્તો યાદ આવે, અને પોતાના કલ્યાણને માટે સ્વામી આજ ત્યાગની વાત કરી. મને એક વાત યાદ આવી, બહુ નામઠામ નથી યાદ તો એ કહું કે ભાઈ, એક રાજાએ યજ્ઞ કર્યો, એક નહીં કેટલા યજ્ઞ કર્યા. યજ્ઞ કર્યા અને સમાપ્તિ થઈ, બરાબર એ જ વખતે માનો મહર્ષિ વામદેવ જેવા એનો ગુરુ હાજર થયા. રાજા ખુશ થઈ ગયો, ઓહો મહારાજ તમે આવ્યા. બધાને દક્ષિણાઓ આપતા આપતા ગુરુજી પાસે આવીને કહે છે, સ્વામી મહારાજ હું આપને શું અર્પણ કરું, તમે તો ગુરુ છો, આપીશ. આ એક શબ્દ કે બોલ, જે મારું તે તમારું. હા કહી દીધી, જે કઈ મારું તે બધું ગુરુને સમર્પણ. બોલી નાખ્યા પછી વિચાર કર્યો કે આ યજ્ઞ કર્યો એ આ બધું શું ગુરુ કહે શું કરે છે શું વિચારે છે તો કે આ મને યાદ શાનાથી યાદ કરશો બુદ્ધિથી ને મનથી બુદ્ધિ ને મન કોના તો મારા જે તારું એ મારું તારું સ્થૂળ દેહની તો વાત ક્યાં કરવાની રહી સૂક્ષ્મ દેહ યા જેને આપણે અંતઃકરણ કહીએ છીએ ક્રિયાભેદથી એના ચાર નામ આપીએ છીએ જે હોય તે હવે એ બધું જો ભગવાનને અર્પણ કરી દીધું તો પછી એમાં ભગવાન સિવાય બીજો સંકલ્પ પણ કરવાનો આપણને હક નથી મમ નાથ યદસ્તિ યોસ્મિ અહમ એ મારા નાથ હું જે કાંઈ છું જે કાંઈ મારું છે તદયમ તવ પાદ પદ્મયો રહમ દેય મયા સમર્પિતમ હે મહારાજ હું આ તમારા ચરણ કમળમાં અર્પણ કરું છું સ્વામીજી વાત આ બાબતમાં ઘણી સરસ કરી મેં તો આ ખાલી વચ્ચે હું વિચારતો હતો જો આપણે પોતે યા આપણું પોતાનું એ બધું જ જો ભગવાનને અર્પણ કરી દીધું હોય યા એવી ભાવનાથી રહેતા હોઈએ તો અંતઃકરણ પણ ભગવાનને અર્પણ કર્યું એ અંતઃકરણમાં પોતાના પ્રાક્તન એટલે જૂના સંસ્કારો વશ હું પણ આનો અભિનિવેશ રાખી અને કંઈ વિચાર પણ ન કરાય બધું જ ભગવાનનું અર્પણ કરી દીધું પછી શું એટલે આજે કથા સાંભળી સ્વામીજીનો રાજીપો જોયો સંતોના બધાનો પ્રેમ જોયો એટલે હું મને પોતાને સાર્થક ગણું છું ભાગ્યશાળી ગણો છો અને આ સત્સંગ સભામાં હવ મને પ્રેમથી લાગણીથી જોઈ રહ્યા છે કે બોલાવે છે સૌ પ્રેમથી જ્યાં સ્વામિનારાયણ કહે છે આવીને આવી હવની સ્નેહભરી ભાવના જીવનમાં કાયમ રહે અને અંતે એ યાદ આવે ને તો એ તે ઘણું સારું છે જય સ્વામિનારાયણ.